તારીખ 7/3/1990 શ્રી સમયસર ગાથા 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 4.
જ્ઞાનની ઉપાસના અથવા આત્માની ઉપાસના અથવા
કર્મના ઉપાય
શોષમ ના સંબંધે એના ભેદ સમજવામાં આવે છે, વિચારવામાં આવે છે. પ્રથમ ચિત એવા ભેદ છે એમ પણ જાણવા યોગ્ય છે. છતાં પણ એ જાણવાનો વિષય છે, ભેદ છે એ જાણવાનો વિષય છે, આદરવાનો વિષય નથી. અને ભેદ છે તે જાણીને તેનો સદુપયોગ કરવો હોય તો ભેદ ઉપરથી પ્રતિપક્ષ જે અભેદ સ્વરૂપ છે તેનું જ્ઞાન કરવા યોગ્ય છે અને તે ઉપાસનીય છે, તે આદરવા યોગ્ય છે. આવું ભેદનું સ્થાન છે ખરીદ. શાસ્ત્રમાં અનેક ભેદે વચનો આવે છે, ઘણા ભેદથી વસ્તુને સમજાવવામાં આવે છે. એનું પ્રયોજન એનું એ પ્રયોજન છે કે ભેદથી માત્ર ભેદ સમજાવવો નથી પણ ભેદથી અભેદ સમજાવવો છે. આખી વસ્તુ અભેદપણે સમજાવવી છે. એવો ભેદને જાણવાનો સદુપયોગ છે. એ રીતે જે ભેદને જાણીને અભેદ વસ્તુનું આરાધન કરતા નથી તેને ભેદમાં રોકાવાનું થાય છે, ભેદમાં અટકવાનું થાય છે અને તેનું શાંતિ થાય છે. એટલે અને વસ્તુને ભેદથી કયા સિવાય અભેદ સમજાવવાનું પણ શક્ય નથી, અશક્ય છે. એ આ શાસ્ત્રની આખી નવિગાથામાં આવે છે કે કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય તો પણ જ્ઞાન તે આત્મા એમ તો કહેવું જ પડે. એનો વિશિષ્ટ ગુણ છે જ્ઞાન તે આત્મા, એટલું તો કહેવું જ પડે. બીજો ઉપાય ગમે તેટલો કોઈ બુદ્ધિમાન હોય તો સીધો અભેદ આત્માને સમજી લે એવું વસ્તુ નથી. પણ એ ભેદ અહીંયા એ કહે છે કે એવા ભેદ તે એક જ પદને એટલે એક અભેદ જ્ઞાન પદને પદ સ્વરૂપે છે, તે એક જ પદ સ્વરૂપે છે એમ કહેવું છે. પાંચ કયા છતાં પાંચ નથી એક છે એમ કહેવું છે. એક કેમ કહો છો તો કૌંસમાં એનો ખલાસો કહ્યો છે. કારણ કે જ્ઞાનમાં સરળ ભેદો ગમે તેટલા ભેદો હોય પાંચ કયા પણ બીજા ગમે તેટલા ભેદો વિચારવામાં આવે તો પણ સરવાળે એક જ્ઞાનમાં એક ભેદો છે એમ અભેદ જ્ઞાનને લક્ષમાં દેવા માટે ભેદો કરવામાં આવે છે. તે આ પરમાર્થ છે. એ એક જ પદ છે તે પરમાર્થ છે, તે પરમ પ્રયોજન છે. અર્થ નામ પ્રયોજન પરમ એટલે ઉત્કૃષ્ટ પ્રયોજન. તે આ એક પદ છે તે ઉત્કૃષ્ટ પ્રયોજન છે. પાંચ પદ છે એનું પ્રયોજન નથી, એક પદનું પ્રયોજન છે. શુદ્ધના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે. અનુભવીને વેદનો મુખ્યપણે અનુભવ નહીં કરતા વેદને ગૌણ રાખીને અભેદનો અનુભવ કરતા અભેદની પ્રાપ્તિ થઈ કે જેને પામતા આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. જો જ્ઞાન સામાન્યનો અનુભવ કરવામાં આવે તો નિર્જરા અધિકાર ચાલતો હોવા છતાં અને મોક્ષ અધિકાર નહીં ચાલતો હોવા છતાં મોક્ષની વાત કરે છે. કેટલો ફાયદો થશે એમ સિદ્ધ બતાવવું અધિકાર તો નિર્જરામાં ચાલે છે પણ મોક્ષની પ્રાપ્તિ થશે, નિર્વાણની પ્રાપ્તિ થશે એમ કહેતા નિર્જરા તો એના પેટામાં આવી જાય છે કહેવાની જરૂર છે. છે, ગાથાના શબ્દનો સાર છે, એના ઉપર ટીકા છે અમૃતચંદ્ર આચાર્યજી. ખરેખર પરમાર્થ એટલે પરમ પદાર્થ છે, આત્મા એટલે મૂળ સ્વરૂપ, આત્માનું જે પ્રકારે સફળ સ્વરૂપ છે, નિશ્ચય સ્વરૂપ છે, તે ખરેખર પરમ પદાર્થ છે, તે ઉત્કૃષ્ટ પદાર્થ છે. એની કુટીમાં, એની બરાબરીમાં, એની ઉપમામાં, ઉપમા આપી શકાય એવો પણ જગતમાં કોઈ બીજો પદાર્થ નથી. એવો આ આત્મા ખરેખર પરમ પદાર્થ છે. કે આત્મા એટલે કોઈ સાધારણ ભાવથી આત્મા શબ્દથી એના અન્ય પદાર્થને લક્ષમાં લેવો નહીં, પણ પરમ પદાર્થ છે એટલે પરમ મહિમાવંત છે, અનંત મહિમાવંત છે એમ સીધું નાખવા આવવું જોઈએ. જેમ હીરો એમ કહેતા કાંતરો નહીં, એની કિંમત સાથે સમજાય છે. સોનું એમ કહેતા લોટો નહીં, એની કિંમત સાથે સોનું સમજાય છે. એમ આત્મા એમ કહેતા એક પરમ પદાર્થ છે એમ સીધું સાથે સાથે લક્ષમાં આવવું જોઈએ, એટલે મૂલ્યાંકન હોવું જોઈએ. શબ્દથી એનું જે વાચ્ય છે, વાચક શબ્દથી જે વાચ્ય છે, એ વાચ્યનું જો મૂલ્યાંકન થાય તો જ એનો રસ આવે. જો શબ્દના અર્થ દ્વારા વાચ્ય સધાઈને તો વાચ્ય સંબંધિત રસ ઉત્પન્ન થાય, અને વાચ્ય સંબંધિત રસ ઉત્પન્ન ન થાય તો બીજો કઈક રસ છે તે એમાં કારણ છે એમ સમજવું ઘટે છે. જેમ કે આત્મરસ છે, અહીંયા આત્મા કહેતા આત્મરસ ઉત્પન્ન થવો ઘટે છે. ગુરુદેવશ્રીને પ્રત્યક્ષ જેને સાંભળ્યા છે એને તો આ વાતથી ખ્યાલ આવી જશે. ગુરુદેવશ્રી જ્યારે પણ પ્રવચન શરૂ કરતા ત્યારે આ શબ્દથી કરતા કે આ આત્મા એમ કહીને શરૂ કરતા. બહુ હવે કેટલો શબ્દ છે કે આ આત્મા એમ કહેતા જાણે નામના અનંત પ્રત્યક્ષ આત્મા સામે હોય, પોતાના જ્ઞાનની સામે સન્મુખ થઈને જાણે કહેતા હોય કે આ આત્મા એમ કહેતા એનો મહિમા. તો જો વક્તાને એક પ્રકાર હોય તો શ્રોતાને શ્રોતાને પણ એક પ્રકાર એની સાથે સુસંગત છે. જો શ્રોતાને એ પ્રકાર મળું જે પરિણામમાં તો એને વક્તાના ભાવ સાથે સુસંગતતા રહેતી નથી. પછી ઉપર સમજાય છે કે ગુરુદેવ તો આત્મા આત્મા કરે છે એવું નથી. અહીંયા એ વાતને સ્પષ્ટ લીધી છે આચાર્ય મહારાજે કે આત્મા ખરેખર પરમ પદાર્થ છે, પરમાર્થ છે આત્મા, અને તે આત્મા જ્ઞાન છે. એ આત્મા પરમ પદાર્થ છે એમ સીધો ન સમજાય તો એ આત્મા જ્ઞાન છે એમ કહેતા પરમ પદાર્થ સમજાવો જોઈએ. દીપચંદજીએ બહુ પ્રકાશમાં એ વાત લીધી છે કે શબ્દથી અર્થ સાધ્ય છે અને અર્થથી જ્ઞાન રસ સાધ્ય છે. આત્મરસ કહો, જ્ઞાન રસ કહો, એ સ્વાધ્યાયના નિમિત્તે ઉપજતો આત્માનો પરિણામ છે, અને તો એ સ્વાધ્યાય યથાર્થ છે. જો એ પ્રકારે જ્ઞાન રસ અને આત્મરસનો આવિર્ભાવ ન થાય તો સ્વાધ્યાય ખાલી એક એક કલાકનો ખેલ થઈ જશે, બીજું કાંઈ નહીં થાય. ઘરમાં હોય છે ને ત્યાં ત્યાં એક વખતા હોય એનો શો થઈ ગયો પછી એક કલાક. એ સ્વાધ્યાય નથી. સ્વાધ્યાયમાં તો વક્તા અને શ્રોતાને આપ પરસ ઉપજવાનું નિમિત્ત છે, એ પ્રમાણે નૈમિત પરિણામ આપવું જોઈએ. શું કહ્યું કે આત્મા ખરેખર પરમાર્થ છે અને તે જ્ઞાન છે, પરમાર્થ છે તે જ્ઞાન છે. અનંત ગુણોમાં એ જ્ઞાનનું નામ આચાર્ય મહારાજ એટલા માટે લે છે કે એની પાછળ પણ પ્રયોજનભૂત હેતુ રહેલો છે. પાછળ પરિશિષ્ટમાં આત્માની 47 શક્તિઓનું વર્ણન કરીને પણ એમ કે ભલે આત્મામાં આ કઈ તેવી 47 ની પણ અનંત શક્તિઓથી ભરેલો આત્મા છે, સારી રીતે ભરેલો છે, કોઈ શક્તિનું સામર્થ્ય કોનો અધૂરું નથી, ભરપૂર સામર્થ્યથી બધી શક્તિઓ રહેલી છે અને બધી શક્તિઓથી આત્મદ્રવ્ય પણ ભરપૂર છે, તો પણ જ્ઞાન માત્રમ ન જાતિ ભાવ, તો પણ મને એમ કહેવાનું મન થાય છે, મને એમ કહેવું જરૂરી લાગે છે, એમ આચાર્ય મહારાજ કેમ છે કે આત્મા જ્ઞાન માત્રને છોડતો નથી. જ્ઞાન માત્રમ વયતામ ન જાતિ ભાવ કેવા શબ્દ કર્યા છે. પણ 264 છે, 47 શક્તિ પૂરી થાય છે. ઇત્યાદિ અનેક નિજ શક્તિ સુનિર્ભરોપી જ્ઞાન માત્ર જાતિ ભાવ, એટલે આત્મા જ્ઞાન માત્ર મયપણાને છોડતો નથી. જોકે કોઈ શક્તિને છોડતો નથી, પણ આચાર્ય મહારાજ જ્ઞાનનું નામ લે છે એની પાછળ છોડ રહેલો છે કે એ એક એવી શક્તિ છે કે જે સાધ્યની સિદ્ધિ માટે એક ઉત્કૃષ્ટ સાધન છે અથવા એક માત્ર સાધન છે, તેથી જ્ઞાનનું નામ લે છે એવું કહેવા પાછળનું કંઈક પ્રયોજન છે. એટલે તે આત્મા જ્ઞાન છે. વળી આત્મા એક જ પદાર્થ છે તેથી જ્ઞાન પણ એક જ પદ છે. આત્મા પોતે એક અભેદ એક પદાર્થ હોવાથી, અખંડ એક પદાર્થ હોવાથી જ્ઞાન પણ એક જ પદ છે. જ્ઞાનના અનેક ભેદને કહીને અહીંયા એ ભેદ કહેવાનો હેતુ અભેદ છે એમ સીધું જઈએ છે. ભેદનું વર્ણન પણ કરતા નથી. ટીકાકાર આચાર્ય મહારાજ તો વિસ્તાર પણ નથી કરતા કે આત્મા એક છે, જ્ઞાન પણ એક જ છે. આ મુદ્દાની વાત અમારે કરવી છે. અને જે આ જ્ઞાન પણ એક જ પદ છે, જે આ જ્ઞાન નામનો જે એક પદ છે જેનું નામ જ્ઞાન પદ આવ્યું, જે આત્માનું નામ જ્ઞાન પદ એમ કહ્યું તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. એક કો છે એને આત્મા કયો, બીજી કો છે એને આત્મ પ્રાપ્તિ નો ઉપાય કયો. જ્ઞાન સામાન્ય તે આત્મા અને જ્ઞાન સામાન્ય તે આત્મ પ્રાપ્તિ નો ઉપાય. ઉપાય તો પર્યાય છે અને આત્મા દ્રવ છે, પણ અહીંયા તો દ્રવ્યાનો યોગ સમજી લીધો છે એટલે એના વિચારમાં જવું નથી, કેમ કે એ પણ એક ભંગભેદ છે. દ્રવ્યને પર્યાય પણ એક ભંગભેદ છે. અહીંયા તો ભેદનો વિચાર કરવો નથી, ભેદને લક્ષમાં લેવો નથી. એટલે જ્ઞાન સામાન્ય તે આત્મા અને જ્ઞાન સામાન્ય તે મોક્ષનો ઉપાય. ઉપાય સંબંધે વાત કરવી છે, કાર્યની પદ્ધતિ સંબંધે વાત કરવી છે, કઈ રીતે કાર્ય થાય છે એ મુખ્ય વાત છે. એટલે એમ કહ્યું કે જે આ જ્ઞાન નામનો એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. એટલે કે જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ છે, જ્ઞાનથી નિદ્રા થાય છે. જ્ઞાનની મુખ્યતા પર વતીશ્રુત જ્ઞાન સર્વક્ષમસ્ત જીવોને વર્તે છે. એ વતીશ્રુતના ભેદ ગૌણ કરીને તું સીધો જ્ઞાન સામાન્ય ઉપર આવી જા, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કર. જ્ઞાન સામાન્ય એ જ આત્મા અને એ જ મોક્ષનો ઉપાય છે, બીજું કોઈ વચ્ચે લાવવાની જરૂર નથી. બીજી રીતે કહીએ તો વિષય જરા પણ વિસ્તાર વાળો નથી, જરા પણ લાંબી ચોડી એમાં વાત નથી. વિષય એકદમ સંક્ષેપ વાળો છે, એટલે સરળ અને સુગમ છે. કે પોતે જ જ્ઞાન, પોતે જ આત્મા અને પોતે જ પોતાનો સાધન. વચ્ચે કોઈની પરાધીનતા નહીં, કે વચ્ચે બીજી એવી કોઈ વાત નહીં કે સમજાય કે ન સમજાય. સમજનાર પોતે જ્ઞાન, સમજાનાર પોતે પણ પોતાનું જ્ઞાન, બીજું કોઈ. આમ એટલું બધું સુગમ અને સરળ છે. જે કઈ વિસ્તાર છે એ આ બધું એક આખું કહેવા માટે છે. જેટલો કોઈ વિસ્તાર છે એ આખું જ કહેવા માટે છે. કે તું જ આત્મા, તું જ જ્ઞાન અને તું જ પોતે જ્ઞાનનો અનુભવ કરનાર પણ તું, પોતે અનુભવનાર પણ તું, પોતે સૂત્રકારાચાર્ય તો પાંચ ભેદ ના નામ લીધા મતે પાંચ ભેદ કયા અને છાપીને એને ઉઠાવો છો, કહીને ઉડાડો છો. જેટલા કોઈ પ્રતિજ્ઞાનાદી ભેદો છે તે આ એક અભેદ જ્ઞાન પદને ભેદતા નથી, પરંતુ તેઓ પણ આ એક પદને અભિનંદે છે, ટેકો આપે છે, સમર્થન આપે છે. ભેદો અભેદના સમર્થન માટે છે, અભેદમાં ભેદ પાડવા માટે ભેદો નથી. સંગઠનમાં તાકાત છે, આજે સમજાવવું પડે એવું નથી. સંગઠનમાં તાકાત છે એ વાત આજે સમજાવવું પડવું નથી. લેબર યુનિયન થી ખ્યાલ આવી જાય છે કે જેની પાસે સવાર સાંજ નથી એ પણ સંગઠિત થાય તો કરોડપતિ અબજપતિ ને આમ ભાવે છે. તો અહીંયા એમ કહે છે કે અમે ઘણા છીએ, ભેદો અમે ઘણા ભેદો છીએ એમાં તાકાત નથી. શક્તિ તો એ બધા ભેદો એક અભેદને અભિનંદન દે છે, એક અભેદનું સમર્થન કરે છે, ત્યારે શક્તિ ઉભી થાય છે. ત્યાં સુધી શક્તિ ઉભી થતી નથી. ભેદમાં રહે ત્યાં સુધી વિકલ્પ ઉત્પન્ન થાય છે, રાગની ઉત્પત્તિ થાય છે, અને તે આત્માની શક્તિને ક્ષય કરે છે. એ આત્માની શક્તિને તોડનાર છે રાગ. અને એ ભેદોને સંકેલીને, ભેદોને જાણીને એક અભેદ સ્વભાવ ઉપર, જ્ઞાન સામાન્ય ઉપર આવતા, એ ભેદોથી અભેદનું સમર્થન કરતા શક્તિ ઉત્પન્ન થાય છે, શુદ્ધિ ઉત્પન્ન થાય છે અને નિર્વાણ પર સુધી પહોંચાય છે. એટલે ભેદો એક અભેદને ભેદવા માટે નથી, પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે. એ વાત સમયસારની પીઠિકામાં પણ કરી કે જ્ઞાન એવા ભેદથી સમજાવીએ છીએ નવદશ કથામાં, તો પણ અભેદને સમજાવવા માટે ભેદો છે, ભેદને સમજાવવા માટે ભેદો નથી. તે દ્રષ્ટાંત સમજાવવામાં આવે છે, એના ઉપર દ્રષ્ટાંત દે છે કે જેવી રીતે આ જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય, કે જે વાદળાના વિઘટન અનુસારે પ્રગટવાનું પામે છે. વાદળા પૃથ્વી અને સૂર્યની વચ્ચે પડદા જેવા છે, પટલ એટલે પડદો, એક દળ છે વાદળાનું, જેની પેલી પાર સૂર્ય છે, આ બાજુ પૃથ્વી છે. તો પૃથ્વી ઉપર એનો પ્રકાશ વાદળાના વિઘટન અનુસાર હોય છે. નિખાયેલા વાદળા વધારે નિખાયેલા હોય તો પ્રકાશ ઘણો હોય, સર્વથાનો હોય તો પૂરો પ્રકાશ આવે, અને જેટલું વાદળ આડું આવે એટલો પ્રકાશ ઓછો આવે. તો વિઘટન અનુસાર છે. સૂર્યમાં કાંઈ ઓછા હોતા પણ નથી જીવ. સૂર્ય તો જેવો જેવડો છે તેવો વાદળાને પહેલેપા એવડો જ છે. આ બાજુ પ્રકાશમાં ફેરફાર થાય છે, એનું કારણ વચ્ચે વાદળાનો પડદો છે. એટલે આ જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય એ આ બાજુ પૃથ્વી ઉપરના માણસો માટે ઢંકાયેલો છે. વાદળા ઉપર કોઈ જાય, વાદળા ઉપર જાય છે તો નીચે ચોમાસાની અંદર એકદમ દિવસ અંધારા જેવો હોય, કાળ વાદળા હોય, અર્થાત સૂર્યના પ્રકાશમાં તેના સામાન્ય પ્રકાશ સ્વભાવને ભેદતા નથી, સૂર્યને કાંઈ કરતા નથી. સૂર્ય તો અખંડ જેવડો છે તેવડો પોતાના સ્વરૂપમાં છે. અહીંયા પ્રકાશ ઓછો વધતો આવ્યો વાદળાના કારણથી એમ થયું કે સૂર્ય સુધી એની પહોંચ નથી, એની પહોંચ કોઈ સૂર્ય સુધી નથી, એનો જે અસર છે એ નીચેના ભાગમાં છે. તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા, કે જે કર્મના વિઘટન એટલે ક્ષોષણ અનુસારે પ્રગટવાનું પામે છે, અહીંયા અવસ્થામાં ઓછું હોતું જ્ઞાન છે, તે અવસ્થા બાજુનો વિષય છે. અવસ્થાથી પાર જઈને જો આત્માને જોવામાં આવે તો આત્મા અખંડ પરિપૂર્ણ જ્ઞાનની જ્ઞાનના સામર્થ્યથી, જ્ઞાનની શક્તિ, કેવળ જ્ઞાન સ્વભાવથી સંયુક્ત છે, કેવળ જ્ઞાન સ્વભાવમય છે આત્મા, એમને ત્યાં અનુભવ થઈ શકે છે. વિઘટન ક્ષોષણ અનુસારે પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીન અધિકતારૂપ ભેદો તેના સામાન્ય જ્ઞાન સ્વભાવને ભેદતા નથી. અહીંયા જે ઓછું વધતું જ્ઞાન છે અધિકૃત, તે કાંઈ કેવળ જ્ઞાન સ્વભાવને તોડતો નથી, કેવળ જ્ઞાન સ્વભાવમાં એને પહોંચ નથી, કેવળ જ્ઞાન સ્વભાવ સાથે એને કઈ સંબંધ નથી, ઓછા હોતા પણ. પરંતુ ઉલટા તેને અભિનંદે છે. આમાં ઊંડી દ્રષ્ટિ છે, આમાં ઊંડી દ્રષ્ટિ છે. જેમ ખાણની શોધ થાય છે, ખાણની શોધ થાય છે ત્યારે કેવી રીતે થાય છે? કોઈ ખેડૂત કે કોઈ કારણસર ત્યાં ખોદકામ ચિંતું થાય છે, પ્રયોજન તો પાણી મેળવવાનું પ્રયોગ કાંઈ મળે છે. એમાંથી નીચે કોઈ ચિત્ર વિચિત્ર પ્રકારની માટી જોવામાં આવે છે, ત્યારે કોઈ વિશેષ દીર્ઘ બુદ્ધિ વાળો, ઊંડી બુદ્ધિ વાળો માણસ હોય છે. જો સામાન્ય બુદ્ધિ વાળો ખેડૂત હોય તો સમજે કે ભાઈ નીચે તો કઈ
કેમ નથી થયું? હવે એનો ફેક્ટર વિચારીએ કે એવું કેમ નથી થયું, કયા ફેક્ટર ઉપર થયું નથી?
મર્યાદિત રીતે ઉપર આવેલો જ્ઞાન નો પ્રવાહ મર્યાદિત રીતે બહાર આવેલો દેખાય છે, તો પણ એ જ્ઞાન નું સતતપણે આવવું એનું જે સાતત્ય છે ક્યારે બંધ થતું નથી. અનંત કાળથી ભવ ભવાંતરમાં આત્મા ભલે ઉત્સાહ વધતા તેને મનુષ્ય જેવું ગમે તે ગતિના જેવો ગમે તે પર્યાય થયો, પણ એનું જ્ઞાન બંધ થયું નથી, જ્ઞાન નાશ થતું નથી. એમ જ્ઞાનના સાતત્યને જોઈને એના ઉપરથી જે જ્ઞાનને લંબાવે છે, દીર્ઘ દ્રષ્ટિથી ઊંડી દ્રષ્ટિથી જ્ઞાનને જોડે છે, ત્યારે એને અનંત જ્ઞાનની ખાણની પ્રતીતિ આવે છે, એને અનંત જ્ઞાનના ખાણનો પત્તો લાગે છે. આવી રીતે સ્વભાવ નિશ્ચિત થાય છે, આવી રીતે સ્વભાવની પ્રતીતિ આવે છે. હવે આચાર્ય મહારાજ પૂછે આપણે ફરી કે જ્ઞાનની નિયમ અધિકતા લીધો તેના રીતે જ્ઞાન સ્વભાવને તોડતા નથી, ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે, એનું સમર્થન કરે છે, ત્યાં સુધી પહોંચવાનું એ સાધન થાય છે એમ કહે છે. એ જ્ઞાનના ભેદો જ્ઞાન સ્વભાવ સુધી પહોંચે એવું એનું સાધન થાય છે. પણ એ શ્રેણીથી અંતર સંશોધન કરતા એક પ્રકારથી અંતર સંશોધન કરતા દુરુપયોગ કરે છે, એ તો એટલું સુધી શોધવા સુધીનો દુરુપયોગ કરે છે, અથવા અનેક પ્રકારના વિભાવમાં પોતે પોતાને દુઃખી કરે છે, એવો દુરુપયોગ કરે છે, અને એના ફળમાં અધોગતિમાં જાય છે, ઘણા દુઃખ ભોગવે છે, ક્યારેક વડે એ દુઃખ ભોગવીને ઉપર આવે છે અને એને તક મળે છે કે તું મનુષ્ય થયો, હવે કઈ વિચાર કરવાની શક્તિ વિશેષ છે, આયા તું વિચાર કરે તો જરૂર એ વિષયનો લાભ એને મળે છે, પણ એ તકનો જરૂર છે દુરુપયોગ ન કરી શકે તો પાછી નિશ્ચિતપણે અધોગતિમાં જવાનું બને છે. જ્ઞાન અનેક નિયમોનો અનુભવ કરતું પોતાને અનુભવાય છે, તો પણ એક ચીજ પણ જ્ઞાન ની સાથે ભળી જતી નથી, મિશ્રિત થઈ જતી નથી, જ્ઞાન પૂરેપૂરું રહે છે. જેમ જીભ હજાર વર્ષ સુધી સ્વાદ લીધા કરે તો પણ સ્વાદ વિના નીકળી એક મિનિટમાં પૂરી થઈ જાય, કોઈ સ્વાદ એના ઉપર પકતો નથી. સ્વાદ લેવાનું સાધન એ જીભ જ છે, આખા શરીરમાં કરી રહ્યો છે અને તમામ સ્વાદ એ લે છે, પણ છતાં એક પણ સ્વાદને એ ટકવા દે છે, એવી એ દુઃખી છે. અનેક સ્નેહાકારની આકૃતિ નાનાકારે થાય છે તો પણ એક પણ આકૃતિ બધે જ મુસાઈ જાય છે, એટલે કે જ્ઞાન નિર્લેપ રહે છે. બહુ દુઃખ અનુભવ્યું હોય, તીવ્ર વેદના તીવ્ર પીડા અનુભવી હોય તો પણ જીવ ભૂલી જાય છે. અનંતવાર ધાર્મિક માર્ગ વાળે જ્ઞાન છે. અરે આજે એની શું અસર છે જ્ઞાન ઉપર? કાંઈ નથી, કાંઈ જ્ઞાન નથી. કેમ એમ રહ્યું?
એટલી બધી શક્તિ જ્ઞાનમાં છે કે એના જ્ઞાનને કોઈ જીવી શકે, છેડી શકે, કરી શકે, ન પવન સુખડી શકે, ન અગ્નિ બાળી શકે, ન કોઈ અસ્ત્ર શસ્ત્ર એને છેડી શકે. આટલું તો અનિયમત વાળા પણ જે છે પિતાની અંદર આવે છે, છેડી શકાય નહીં, ભીડી શકાય નહીં, બાળી શકાય નહીં, તોડી શકાય, મારી શકાય, એક પ્રદેશ ઓછો કરી શકાતો નથી, એક ગુણ ઓછો કરી શકાતો નથી. એવું જે અવ્યાપાધંત્ર છે અને એવું જે અનંત ગુણની સંપત્તિનું જે નિધાન છે, ભંડાર છે, એ શાશ્વત છે. એક આ જિંદગી પૂરતી મૂડી 5-50 લાખ કરોડ રૂપિયા આ જિંદગીમાં તમને છૂટે એટલી મૂડી થાય તો પણ માણસને ઇન્ફિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સ થઈ જાય છે, સુપિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સ મારી જાય છે. દરિદ્ર માણસો ઇન્ફિરિયરિટીમાં જીવતો હોય પણ જો કોઈ સંજોગો બદલાય તો સુપિરિયરિટી મારી જાય છે. કેમ કે મને જિંદગી સુધી વાંધો નથી, મારે કોઈની લાચારી ચિંતા કરવાની નથી અને મને કાંઈ માંગે છે. તો જે સંપત્તિથી અનંત કાળ સુધી ઓછું ન થાય, નાશ થવાનો પ્રશ્ન નથી. આ કોઈ જે દરવાળવાનું તો બધું દેવાદારે થઈ જાય પણ પ્રેસ પડે, પણ ત્યાં તો અહીં તો ઘસારો લાગતો નથી, ડેપ્રિશિએશન નથી, ઓછા પણ થતો નથી, નાશ થવાનો પ્રશ્ન નથી. એની પ્રતીતિ આવે, એની ખાતરી થઈ જાય. તો એવા ખાતરીમાં પ્રતીતિમાં સમય દ્રષ્ટિને આ જગતમાં કોઈથી ચિંતા નથી, કોઈથી લાચારી થશે નથી. અને એ પોતાના અનંત ગુણની સંપત્તિ છે, પોતાના સ્વરૂપમાં મસ્ત થઈને જીવે છે, સુખી થઈને જીવે છે, નિરાકુર થઈને જીવે છે. એનું કારણ પોતાનું શાશ્વત અવ્યાબાદ સ્વરૂપ છે. આ બધી કારણમાં ભાષણની ગાથાઓમાં સંયમ દ્રષ્ટિને કોઈ ભય થતો નથી, એની સાત ગાથાઓ સાત તરસ લીધા છે. સંયમ દ્રષ્ટિ નિર્ભય હોય છે, નિશંકમાંથી જે વહેતા નિશંકતા પ્રતિ એમાંથી જે વહેતા જન્મ પામે છે, ઉત્પન્ન થાય છે, એ સંયમ દર્શનનો અંગ છે. નિશંકતા આદિ આ અંગ છે, એમાં અનિત્યતાનો ભય, હું નહીં કરું અથવા મારી સંપત્તિ કદાચ નહીં કરે અથવા હું નહીં કરું, યાદ આવે ત્યારે ભોગવે નહીં, એ ચાલુ જ રહે છે, એનો આશરો પણ ચાલુ જ રહે છે. આ પરિસ્થિતિ અનિવાર્ય છે. જેને સુખી થવું હોય તેને માટે આ વાત શરૂ કરતા, કે જેને સુખી થવું હોય તેના માટે આ વાત છે. પછી ચોખ્ખો કરે કે તમે આ હજીરામાં સુખમાં નથી, બગલો મૂકીએ, મહેલ મૂકીએ, એની કિંમત નથી પોતાને. એટલે કે તમે આ હજીરામાં સુખમાં નથી, પછી 50 લાખનું ફર્નિચર નાખી દીધું છે માટે એની વાત, એ સુખની વાત નથી કરતા. શરીરની તંદુરસ્તીના સુખની વાત નથી કરતા. જગતમાં જેને સુખ કે છે એની વાત નથી કરતા. પણ જેને આત્માઓમાંથી સુખ મેળવવું છે, આત્મસુખ, આત્મિક શાંતિ, નિરાકુર સુખની જેને સાધના છે, એને માટે આ વાત જોઈએ છે. અને જેને ત્રણેય કાળના બધા જ પ્રકારના દુઃખનો નાશ કરવો છે એના માટે આ વાત કહેવામાં આવે છે. ઘણી વાર ઉદઘાટન પ્રવચનનું ઉદઘાટન સુખના મુદ્દાથી કરતા હતા. અન્યની વાત જે છે કે જ્ઞાનહીન અધિક રૂપે જે પ્રવર્તતો અનુભવાય છે એવા જે ભેદો અનુભવાય છે એ ભેદોને ગૌણ કરીને જો વિશેષપણે જ્ઞાનના મૂળ સ્વરૂપને વિચારવામાં આવે એના અસલ સ્વરૂપને વિચારવામાં આવે તો સામાન્ય જ્ઞાન સ્વભાવને તે સમર્થન આપે છે, તેના દ્વારા જ સમજાય છે સામાન્ય જ્ઞાન સ્વભાવ. વિશેષથી સામાન્ય સમજાય છે એટલે એ ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. એનું સ્વરૂપ ભેદ છે એવું શું સ્વરૂપ છે? ભેદથી ભેદ પ્રતિપક્ષમાં છે તો પણ પ્રતિપક્ષ ઉપરથી પણ બીજા પક્ષનું જ્ઞાન કરી શકાય. માર્કેટની અંદર બહુ દુઃખ છે, અનેક પીડા અને વેદના કહી ન શકાય, જોઈ ન શકાય, જોવાથી સહન ન થાય એટલી વેદના છે, સાંભળીને પણ સહન ન થાય એટલી વેદના. તો ત્યાં કોઈ જીવ એવી રીતે વિચારવામાં કરે છે કે બસ આ જીવનું સ્વરૂપ છે, ત્યાં તાવ પણ લાંબો છે, એ દુઃખ ભોગવવાનો સમય પણ એટલો બધો લાંબો છે, પ્રતિપક્ષ છે સમજાય છે. જેમ જ્ઞાનના પર્યાય ઉપરથી જ્ઞાન સામાન્યમાં રહેલું અનંત જ્ઞાનનો પત્તો લાગે છે, તેમ જ્ઞાનની નિરાકુરતા ઉપરથી અનંત સુખની ખાણનો પણ પત્તો લાગે છે. પછી એ ખાણમાંથી સુખ બહાર આવીને અનુભવ ભલે પછી કરશે, પણ જ્યાં એનો પત્તો લાગ્યો, એનો ભાવ ભાષણ થયું, જ્યાં એનો નિશ્ચય થયો, ત્યારે શ્રીમદજી કહે છે કે એને સુધારસ વર્ષે છે. એવી ચીજ છે કે જ્યાં અનંત સુખ અને અનંત જ્ઞાન નો પત્તો લાગે છે અને જીવને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય છે, લક્ષણ સ્પષ્ટ અનુભવ્યું છે કે આત્મા મારો અનંત જ્ઞાન ને અનંત સુખ રૂપ છે. બસ હવે મને વાંધો નથી, આ ખાન માંથી અનંત જ્ઞાન ને અનંત સુખ હવે મારાથી જરૂર પ્રાપ્ત કરીશ, કેમ કે મારા પાસ છે પરાધીન નથી. એટલે ત્યાર સુધી સમય સંગ્રહ થઈને એના પુરુષાર્થનું જોર આવી જાય છે કે સુપિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સમાં મૂડી થતા આવી ગયો, એ મૂડી જોઈ લીધી, અંતરમાં બતાવેલું નિધાન સોનાના ચરુનો આંખો દેખાઈ ગયો, આંખો દેખાણો નથી આખો ચરુ દેખાણો છે, એટલે એને પ્રતિતિ આવી ગઈ, ભર્યા વગર પણ પ્રતિતિ આવી ગઈ, એટલે એમાં પરિણામ છે એકદમ વેગમાં થાય છે. એને ખરેખર સંવેગ કહેવામાં આવે છે, એ પુરુષાર્થનો તબક્કો ત્યાંથી શરૂ થાય છે. એટલે એ ભેદ ઉલટામાં એને અભિનંદે છે, સમર્થ કરે છે, સમર્થન કરે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું જ અવલંબન કરવું, અવલંબન કરવું એટલે હું પણ એને મુખ્ય કરવું, સ્વ પણ એને મુખ્ય કરવું, પોતાપણું એમાં સ્થાપવું, શ્રદ્ધા એ કરીને, જ્ઞાને કરીને અને આસ્થા કરીને. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે, તે મતિજ્ઞાનાથી ભેદ જેમાં દેખાતા નથી, પર્યાયના ભેદ જેમાં દેખાતા નથી, ગુણના ભેદ પણ જેમાં દેખાતા નથી, એવા આત્મ સ્વભાવ ભૂત જ્ઞાન, આત્માનો સ્વભાવ કહો કે જ્ઞાન સ્વભાવ કહો કે જ્ઞાન કહો, એ બધું અહીંયા એકાત્મા છે. તેનું એકનું જ અવલંબન કરવું, એટલે કે એને જ સ્વપણે પોતાનો જ આધાર લેવો, પોતે વિકલ્પનો, રાગનો, શરીરનો કે સંયોગનો આધાર છોડી દેવો, એનું એકનું જ અવલંબન કરવું, તેના અવલંબનથી નિષ્પદની પ્રાપ્તિ થાય છે. એ અવલંબન લેતા અનુભવ થાય છે, પ્રાપ્તિ કહો અનુભવ કહો એક જ વાત છે. તેના અવલંબનથી એટલે તેનો આધાર લેવાથી સ્વાનુભવ થાય છે, સ્વરૂપાનુભવ થાય છે, આત્મ પર પ્રત્યક્ષપણે સાક્ષાત્પણે અનુભવ ઉત્તર થાય છે, અને એ અનુભવ થતા ભ્રાંતિનો નાશ થાય છે. હું ફલાણો માણસ છું, હું ફલાણો ગુનાનો છું, એ બધું છૂટી જાય છે. જગતના જેટલા સંબંધો પૂર્વકર્મના ઉદયે છે, અને જેટલી પોતાની પર્યાયો પૂર્વકર્મના ઉદય નિમિત્તે થાય છે, એ બધી ખરેખર મારું સ્વરૂપ નથી, એવું કોઈ મારું સ્વરૂપ નથી, આ એક વેશ છે. જેમ નાટકની અંદર કોઈ પાત્ર પોતાનો વેશ ભજવે છે, એવું મને ખ્યાલ આવી જાય છે કે આ એક વેશ ભજવવાનો પ્રસંગ છે, મારું મૂળ સ્વરૂપ કોઈ નહીં. આત્માનો લાભ થાય છે, સર્વજ્ઞ પદનો લાભ થાય છે, નિર્વાણ પદનો લાભ થાય છે, પરિપૂર્ણ સિદ્ધાત્મક પદનો લાભ ના અનુભવ થાય છે, અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. પરિહાર એટલે નાશ કરો, અનાત્મપણું જે છે એનો નાશ થાય છે. પછી પોતે જળવાળો, શરીરવાળો, સંયોગવાળો, રાગવાળો એ બધો નાશ થઈ જાય છે. એમ થવાથી કર્મ જોડાવર થઈ શકતું નથી, એટલે કે ઉદ્ગમ કર્મ છે એનો અનુભવ તૂટી જાય છે, સાત્વિક કર્મ બધાનો અનુભવ તૂટી જાય છે. પ્રગતિનો ઉદય ચાલે છે, ઉદયમાં પ્રગતિભાગ થાય છે, પણ જે સત્તામાં રહેલું કર્મ છે, જે ઉદયમાં આવ્યા પહેલા જ એ શક્તિ ઘટી જાય છે, અનુભવ કરવું એટલે શક્તિ ઘટે. રાગ દ્વેષ મોહ પોતાને ઉત્પન્ન થતા નથી, ગમે તે સંયોગો વિયોગો ગમે તે પ્રકાર ઉદયના ઉભા થાય, પણ પોતે માત્ર એનો સાક્ષી થઈને રહી જાય છે, પોતે રાગી દ્વેષી થઈને એ સંયોગ વાળો પોતે નથી એમ જાણતો હોવાથી, અને પોતાના અસ્તિત્વની બહાર એ બધું બનતો હોવાથી જરા પણ એ વિષયમાં રાગ દ્વેષનો ઉત્પન્ન થતો નથી. રાગ દ્વેષનો ઉત્પન્ન થતો નથી એટલે રાગ દ્વેષનો નાશ કરીને કર્મ આચરતો નથી. જે રાગ દ્વેષ ના નિમિત્તે આશ્રવ થતો હતો તે આશ્રવ થતો નથી, આશ્રવ થતો નથી એટલે ફરીને કર્મ બંધાતું નથી, કેમ કે બંધનું કારણ આશ્રવ છે એટલે કર્મ બંધાતું નથી. અને પૂર્વ બંધાયેલું જે કર્મ હતું તે ઉદયમાં જ આવ્યું છે, એટલે ભોગવાયું થતું ઉદયમાન થયેલું હતું નિર્દરી જાય છે. ભોગવાયું થતું એટલે રાગે દ્વેષી થઈને ભોગવાયું થતું નહીં, પણ જ્ઞાતા ભાવે રહીને ભોગવાયું થતું એ નિર્દરી જાય છે, નવા બંધનો એ નિમિત્ત પડતો નથી. અને સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. ટીકામાં આ વાત એટલા માટે લંબાવી છે કે સૂત્રકર્તા આચાર્ય દેવે નિર્વાણને પ્રાપ્ત થાય છે, નિવૃત્તિ જ્ઞાતિ પરમાર્થો એમ લખવા સમસ્ત કર્મ નો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. આવું જ્ઞાન ના અવલંબન નો માર્ગ છે. જ્ઞાન સામાન્ય નો અવલંબન લેતા નિર્વાણ પદ ને પ્રાપ્તિ થાય. સાદે અનંત અનંત સમાધિ સુખમાં આ જીવ રહે અને અનંત કાળનો અનંત દુઃખ નો નુકસાન ઘટી જાય, નુકસાન અનંત ન થાય અને સુખ નો લાભ અનંતો થાય, એમ બે બાજુ ડબલ ફાયદો છે. એટલો ભક્તો કારણ જોઈને અવલંબન જે લેવું, જ્ઞાન સામાન્ય નો સ્વભાવ નું જે અવલંબન લેવું એ કેટલું મહત્વ વાળું છે એ વાત દર્શાવે છે. એ રીતે 204 ગાથામાં જ્ઞાન સાધન છે અને જ્ઞાન ને મુખ્યતા છે, સ્વરૂપ પ્રાપ્તિ છે, નિર્વાણ પ્રાપ્તિ છે એ વાતની આચાર્ય મહારાજે અહીંયા સિદ્ધિ કરી છે. વિશેષ